એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં.
નમસ્કાર. આજકાલ જુઓ તો માહિતીનો એટલો બધો મારો ચાલે છે ને, સોશિયલ મીડિયા છે, ન્યૂઝ છે, પેલા વોટ્સએપ ફોરવર્ડ્સ, ઘણીવાર તો સમજવું જ મુશ્કેલ થઈ જાય છે કે સાચું શું છે ને ખોટું શું.
બિલકુલ સાચી વાત. અને એટલે જ આજના જમાનામાં સ્પષ્ટ રીતે વિચારવું અને સમજી વિચારીને કોઈ નિર્ણય પર પહોંચવું એ ખરેખર બહુ જ મહત્વનું બની ગયું છે. એટલે જ આજે આપણે વાત કરવાના છીએ ક્રિટિકલ થિંકિંગ વિશે, મતલબ કે વિવેચનાત્મક વિચારસરણી. અને આપણી આજની ચર્ચાનો આધાર રહેશે જોનાથન હેબરનું પુસ્તક ક્રિટિકલ થિંકિંગ.
આ વિષય ખરેખર બહુ જરૂરી છે, કારણ કે જુઓ, ક્રિટિકલ થિંકિંગ કોઈ બહુ મોટી ફિલોસોફી નથી, પણ એક એવી આવરત છે, એક કળા છે જે આપણા રોજબરોજના જીવનમાં, આપણા નિર્ણયો લેવામાં આપણને વધુ સારા બનાવી શકે. અને હેબરનું પુસ્તક આ શીખવામાં એમ કહી શકાય કે મદદરૂપ થાય છે.
બરાબર. તો આ વિષયમાં ઊંડા ઉતરતા પહેલાં ચાલો લેખક વિશે થોડું જાણીએ. જોનાથન હેબર કોણ છે એ, અને આ વિષય પર એમનો શું ખાસ દ્રષ્ટિકોણ છે?
જોનાથન હેબરની વાત કરીએ તો એમની પૃષ્ઠભૂમિ ખબર છે બહુ રસપ્રદ છે. એ ખાલી ફિલોસોફીના માણસ નથી, એમણે શિક્ષણ, સંશોધન અને ટેકનોલોજીમાં પણ એટલો જ ઊંડો રસ છે. આ જે અલગ અલગ વિષયોનું મિશ્રણ છે ને, એ જ એમને ખાસ બનાવે છે.
અચ્છા, એટલે એવું નથી કે ખાલી થિયરીની વાતો કરે પણ પ્રેક્ટિકલ દુનિયા સાથે પણ જોડે છે.
હા, બરાબર. એમણે દાયકાઓ સુધી ક્રિટિકલ થિંકિંગ શીખવ્યું છે, કોલેજોમાં, મોટી સંસ્થાઓ માટે સલાહકાર તરીકે, વર્કશોપ દ્વારા. અને એમનો એક બહુ નોંધપાત્ર પ્રોજેક્ટ હતો ડિગ્રી ઓફ ફ્રીડમ.
ઓ, એ શું હતું?
એમાં એમણે ઓનલાઈન કોર્સ એટલે કે એમઓસીસ અને બીજા મફત સંસાધનોનો ઉપયોગ કરીને 4 વર્ષની ડિગ્રી ફક્ત 12 મહિનામાં કેવી રીતે મેળવી શકાય એનો પડકાર લીધો હતો.
અરે વાહ. મતલબ કે એમણે પોતે અનુભવ્યું છે કે આજના ડિજિટલ યુગમાં જ્યારે આપણે જાતે શીખતા હોઈએ ત્યારે ક્રિટિકલ થિંકિંગ કેટલું જરૂરી છે. આ અનુભવે જ કદાચ એમને પુસ્તક લખવા માટે પ્રેરણા આપી હશે ને?
ચોક્કસપણે. એમની ખાસિયત એ જ છે કે તેઓ શૈક્ષણિક સિદ્ધાંતો અને વાસ્તવિક જીવનના ઉપયોગ વચ્ચે પુલ બાંધે છે. અઘરા વિચારોને પણ, યુનો, સરળતાથી સમજાવે છે, પણ એની ગંભીરતા ઓછી કર્યા વગર. એટલે એમની વાત સીધી દિલ સુધી પહોંચે છે.
સરસ. તો ચાલો હવે સીધા પુસ્તક પર આવીએ. હેબર શું કહેવા માંગે છે આ પુસ્તકમાં? ક્રિટિકલ થિંકિંગ એટલે શું? શું એનો મતલબ ખાલી ટીકા કરવી એવો થાય?
ના ના, બિલકુલ નહીં. એ તો બહુ મોટી ગેરસમજ છે. હેબર બહુ સ્પષ્ટતાથી કહે છે કે ક્રિટિકલ થિંકિંગ એટલે બીજાની ભૂલો શોધવી એવું નથી, પણ કોઈ પણ વિચાર હોય, કોઈ દલીલ હોય, ભલે ને એ આપણી પોતાની જ કેમ ન હોય, એનું ઊંડાણપૂર્વક, નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરવું. આ એક, એમ કહો કે, રચનાત્મક પ્રક્રિયા છે, નેગેટિવ નથી.
એટલે એક જાતની માનસિક શિસ્ત જેવું થયું.
હા, બરાબર સમજ્યા. તે દલીલોને સમજવા, તેનું મૂલ્યાંકન કરવા અને પછી પોતાની વધુ સારી, વધુ મજબૂત દલીલો બનાવવા માટેનો એક પદ્ધતિસરનો અભિગમ છે. અને હેબર ખાસ ભાર મૂકે છે કે આ કોઈ જન્મજાત આવડત નથી કે જે અમુક લોકો પાસે જ હોય. ના, આ તો એક જીવન કૌશલ્ય છે.
ઓકે.
જેને શીખી શકાય છે, પ્રેક્ટિસ કરી શકાય છે અને જીવનના દરેક પાસામાં લાગુ પાડી શકાય છે.
પણ ઘણા લોકો એવું માનતા હોય છે કે પોતે તો પહેલેથી જ બહુ ક્રિટિકલ વિચારે છે. હેબર આ વાતને પડકારે છે ખરું?
હા, અને ત્યાં જ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય આવે છે. હેબર ક્રિટિકલ થિંકિંગનો જે ખ્યાલ છે ને, એને વધુ સ્પષ્ટ કરે છે, એના અલગ અલગ ભાગો સમજાવે છે અને વાચકોને પોતાની વિચારવાની શક્તિ સુધારવા માટે નક્કર સાધનો, ટેકનિક્સ આપે છે. એ પણ સમજાવે છે કે ઘણીવાર આપણે જે ક્રિટિકલ થિંકિંગની વાત કરીએ છીએ અને જે ખરેખર કરીએ છીએ એમાં ફરક કેમ રહી જાય છે, જેને એ વ્યાખ્યાની સમસ્યા કહે છે.
અચ્છા, પુસ્તકમાં કયા કયા મુદ્દાઓ આવરી લેવાયા છે? આ તો બહુ મોટો વિષય લાગે છે.
છે તો મોટો જ, એટલે જ પુસ્તક પણ વ્યાપક છે. એમાં ક્રિટિકલ થિંકિંગનો ઇતિહાસ છે, તર્કશાસ્ત્રના પાયાની વાતો છે, પુરાવાનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, આપણા પોતાના મગજમાં જે પૂર્વગ્રહો બેઠેલા છે, કોગ્નેટિવ બાયસીસ, એની વાત છે. પછી પેલી તાર્કિક ભૂલો, લોજિકલ ફેલેસીસ, અને નૈતિક તર્ક, આવા ઘણા વિષયો છે. એક રીતે જોઈએ તો સંપૂર્ણ ગાઈડ જેવું છે, જે થિયરી અને પ્રેક્ટિસ વચ્ચે સરસ બેલેન્સ રાખે છે.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થાય છે પુસ્તકની? પાયાના સિદ્ધાંતો શું છે?
શરૂઆત બરાબર કહ્યું તમે, પાયાથી જ થાય છે. હેબર પહેલા તો એ જ સ્પષ્ટ કરે છે કે ક્રિટિકલ થિંકિંગ એટલે શું. કોઈ પણ મુદ્દો હોય, એના પર નિર્ણય લેતા પહેલા એનું નિષ્પક્ષ વિશ્લેષણ કરવું, એનું મૂલ્યાંકન કરવું. એ ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક વિચારસરણીથી અલગ છે, સાહજિક વિચારસરણીથી પણ અલગ છે, જો કે એની સાથે જોડાયેલું પણ છે. અને એના મુખ્ય ઘટકો કયા? તો કે સ્પષ્ટતા, ચોકસાઈ, સુસંગતતા, ઊંડાણ, તર્ક અને નિષ્પક્ષતા. જાણે સારા વિચાર માટેના જરૂરી મસાલા.
અને આ વિચાર નવો નથી, બરાબર? એના મૂળ ક્યાં છે? ઇતિહાસ શું કહે છે?
હા, એ પણ બહુ રસપ્રદ વાત છે. હેબર આપણને સોક્રેટિસ સુધી લઈ જાય છે. એમની જે પ્રશ્ન પૂછવાની પદ્ધતિ હતી, સોક્રેટિક મેથડ, એ તો આજે પણ વપરાય છે.
સાચી વાત.
પછી ફ્રાન્સિસ બેકનની વૈજ્ઞાનિક પદ્ધતિ, રેને ડેકાર્ટની પેલી વ્યવસ્થિત શંકા, અને ખાસ કરીને જ્હોન ડ્યુઈ, એમનો પ્રતિબિંબિત વિચાર એટલે કે રિફ્લેક્ટિવ થિંકિંગનો જે ખ્યાલ છે, એ આધુનિક ક્રિટિકલ થિંકિંગનો મોટો આધાર બન્યો. મતલબ કે સ્પષ્ટ રીતે વિચારવાનો પ્રયાસ કંઈ આજકાલનો નથી, બહુ જૂનો છે.
ઓકે, ઇતિહાસ સમજ્યા પછી આવે છે દલીલોની વાત. આપણે કોઈ પણ નિર્ણય લઈએ કે કોઈ મત બાંધીએ, એની પાછળ કોઈને કોઈ દલીલ તો હોય જ છે. આના વિશે પુસ્તક શું કહે છે?
અહીંથી પુસ્તક વધુ પ્રેક્ટિકલ બને છે. એ આપણને શીખવે છે કે કોઈ પણ દલીલને કેવી રીતે સમજવી, એના ભાગો કયા, જેમ કે એનો આધાર શું છે, જેને પ્રેમાઇસિસ કહેવાય, એના પરથી કયો નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન નીકળે છે, અને આ બે વચ્ચેનો તાર્કિક સંબંધ કેવો છે.
તાર્કિક સંબંધ.
હા, જેમ કે નિગમનીય તર્ક, ડિડક્ટિવ રીઝનિંગ, જ્યાં નિષ્કર્ષ ચોક્કસપણે આધાર પરથી જ આવે, અને બીજો છે આગમનાત્મક તર્ક, ઇન્ડક્ટિવ રીઝનિંગ, જ્યાં નિષ્કર્ષ સંભવિત હોય પણ 100% પાકો નહીં. આ ભેદ સમજવો બહુ જરૂરી છે. અને ઘણી વાર તો ખબર છે, દલીલમાં અમુક વાતો કહેવાયા વગરની હોય છે, છૂપી ધારણાઓ, ઇમ્પ્લિસિટ અઝમ્પશન્સ હોય છે, જે આખી દલીલનો પાયો હોય છે.
આ સમજવું તો ખરેખર બહુ કામનું છે. પણ પેલી એક મહાન ચર્ચાનો ઉલ્લેખ હતો, ધ ગ્રેટ ડિબેટ, એ શું છે? શું ક્રિટિકલ થિંકિંગ એવી કોઈ માસ્ટર કી છે જે બધે જ ચાલે?
બહુ સારો સવાલ. આ એકદમ કેન્દ્રનો પ્રશ્ન છે. શું ક્રિટિકલ થિંકિંગ એક સામાન્ય કૌશલ્ય છે? મતલબ કે તમે ગણિતમાં શીખો તો ઇતિહાસમાં પણ કામ લાગે, આવું રોબર્ટ એનિસ માનતા હતા.
ઓકે.
કે પછી તે જે તે વિષય પૂરતું જ સીમિત છે, ડોમેન સ્પેસિફિક, એટલે કે ઇતિહાસ વિશે ક્રિટિકલી વિચારવા માટે ઇતિહાસનું જ્ઞાન હોવું જ જોઈએ. આ મત જ્હોન મેકપેકનો હતો.
તો પછી હેબર શું માને છે, કોના પક્ષમાં છે?
હિ બહુ સંતુલિત જવાબ આપે છે. એ કહે છે કે સાચું કહું તો બંનેની જરૂર છે. આપણે તર્કના સામાન્ય સિદ્ધાંતો શીખવાની જરૂર છે, એ થઈ તમારી માસ્ટર કી. પણ એ ચાવીને અસરકારક રીતે વાપરવા માટે જે તે વિષયનું જ્ઞાન પણ હોવું જરૂરી છે, એટલે કે તાળાની સમજ પણ જોઈએ.
હા, બરાબર.
સારો વૈજ્ઞાનિક બનવું હોય તો ખાલી તર્ક આવડે પૂરતું નથી, વિજ્ઞાનનું જ્ઞાન પણ જોઈએ ને, એટલે બંનેનું મિશ્રણ જરૂરી છે.
આ વાત ગળે ઉતરે એવી છે. હવે દલીલો સમજાઈ ગઈ, પણ દલીલોનો આધાર શું હોય? પુરાવા? અને આજના જમાનામાં જ્યાં વોટ્સએપ યુનિવર્સિટી ચાલે છે, ત્યાં પુરાવાનું મૂલ્યાંકન કરવું એ જ સૌથી મોટો પડકાર છે.
બિલકુલ સાચી વાત. અને પુસ્તક આ પડકાર પર ખાસ ધ્યાન આપે છે. આપણને જે માહિતી મળે છે એના સ્ત્રોત કેટલા ભરોસાપાત્ર છે? કોઈ આંકડા હોય, નિષ્ણાંતોના મંતવ્યો હોય, કોઈના અંગત અનુભવો હોય, આ બધાનું વજન કેવી રીતે નક્કી કરવું? હેબર આપણને કેટલાક માપદંડો આપે છે.
જેવા કે?
જેમ કે જે માહિતી આપી રહ્યું છે એની નિપુણતા કેટલી છે, એ વ્યક્તિ નિષ્પક્ષ છે, માહિતી લેટેસ્ટ છે, ભૂતકાળમાં એમનો રેકોર્ડ કેવો રહ્યો છે, આ બધા પ્રશ્નો પૂછવા ખરેખર બહુ જરૂરી છે.
અને શું આપણે માપી શકીએ કે કોણ કેટલો ક્રિટિકલ વિચારે છે? મતલબ કોઈ ટેસ્ટ છે આનો?
હા, અમુક સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે ખરા, જેમ કે વોટસન ગ્લેસર ટેસ્ટ. પણ હેબર એની મર્યાદાઓ પણ જણાવે છે. આ ટેસ્ટ કદાચ તર્કનું કૌશલ્ય માપી શકે, પણ ક્રિટિકલ થિંકિંગ માટે જે બીજી વસ્તુઓ જરૂરી છે, જેમ કે વૃત્તિઓ, ડિસ્પોઝિશન્સ, એ નથી માપી શકતા.
વૃત્તિઓ એટલે?
એટલે કે જિજ્ઞાસા હોવી, ખુલ્લા મનથી વિચારવું, પોતાની ભૂલ સ્વીકારવાની નમ્રતા હોવી, આ બધું આ ટેસ્ટમાં ના આવે. અને આ વૃત્તિઓ વગર ખાલી તર્ક અધૂરો છે.
હવે મારો ફેવરિટ ટોપિક આવે છે, આપણી વિચારવાની રીતમાં જે ખામીઓ છે, તાર્કિક ભ્રમણાઓ, ફેલસીઝ, અને પેલા પૂર્વગ્રહો, બાયસીસ. મને લાગે છે આપણે બધા આનો શિકાર ક્યારેક ને ક્યારેક તો બનીએ જ છીએ.
અરે બિલકુલ. અને હેબર આના પર આખા બે પ્રકરણ આપે છે. પહેલા વાત આવે છે તાર્કિક ભ્રમણાઓની, એટલે કે દલીલોમાં એવી ભૂલો હોય જે દેખાય સાચી પણ હોય ખોટી.
દાખલા તરીકે,
જેમ કે મુદ્દા પર વાત કરવાને બદલે સીધો વ્યક્તિ પર જ હુમલો કરવો, એને કહેવાય એડ હોમિનેમ. અથવા કોઈ વાત સાચી છે કારણ કે બહુ બધા લોકો એવું માને છે, એ થઈ બેન્ડવેગન ફેલસી. હેબર આવી ઘણી બધી ભ્રમણાઓ ઉદાહરણ સાથે સમજાવે છે, અને એ પણ કહે છે કે આટલી અસરકારક કેમ લાગે છે આપણને.
અને પેલા જ્ઞાનાત્મક પૂર્વગ્રહો જે આપણા મગજની અંદર જ જાણે ઘર કરી ગયા હોય છે.
હા, એ તો વળી એનાથી પણ વધારે ઊંડી વાત છે. આ તો આપણા મગજના શોર્ટકટ્સ છે જે ઘણીવાર આપણને સીધા ખોટા નિષ્કર્ષ પર લઈ જાય છે.
જેમ કે
કન્ફર્મેશન બાયસ. આપણે એવી જ માહિતી શોધીએ અથવા એવી જ માહિતી સ્વીકારીએ જે આપણી પહેલેથી જે માન્યતા છે ને એને ટેકો આપે.
હા, એવું થાય છે.
અથવા અવેલેબિલિટી હ્યુરિસ્ટિક, જે માહિતી આપણને સહેલાઈથી યાદ આવી જાય, દાખલા તરીકે હમણાં જ બનેલી કોઈ ઘટના, એને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ ભલે ને એ એટલી મહત્ત્વની ના હોય. આ સમજવું બહુ જરૂરી છે, કારણ કે સૌથી મોટો અવરોધ બહાર નથી, આપણી અંદર જ છે.
અને અહીં પેલી ડેનિયલ કાનેમનની સિસ્ટમ 1 અને સિસ્ટમ 2 વાળી વાત પણ આવે છે ને, ઝડપી વિચાર વિરુદ્ધ ધીમો વિચાર.
હા બરાબર. હેબર કાનેમનની થિયરીનો ઉપયોગ કરીને સમજાવે છે કે આપણું મગજ બે રીતે કામ કરે છે. સિસ્ટમ 1 એ ઝડપી છે, સાહજિક છે, ભાવનાત્મક છે અને લગભગ ઓટોમેટિક ચાલે છે. જ્યારે સિસ્ટમ 2 એ ધીમી છે, વિશ્લેષણ કરે છે, તર્ક વાપરે છે અને એના માટે પ્રયત્ન કરવો પડે છે. મોટા ભાગે તો આપણે સિસ્ટમ 1થી જ ચાલતા હોઈએ છીએ. ક્રિટિકલ થિંકિંગ એટલે શું? એટલે સભાનપણે સિસ્ટમ 2ને જગાડવી અને સિસ્ટમ 1 જે ભૂલો કરે છે એને પકડવી અને સુધારવી. અને આ છે ને એક અકુદરતી પ્રક્રિયા જેવું છે, કારણ કે એ આપણા મગજના ડિફોલ્ટ સેટિંગની વિરુદ્ધ જાય છે.
વાહ, આ તો ખરેખર બહુ જ રસપ્રદ છે. પુસ્તકના છેલ્લા ભાગમાં કયા મુદ્દાઓ પર ભાર છે?
છેલ્લા પ્રકરણોમાં આ બધી ચર્ચાને વ્યવહારુ જીવન સાથે જોડવામાં આવી છે, જેમ કે વૈજ્ઞાનિક વિચારસરણીમાં, નૈતિક નિર્ણયો લેવામાં, રોજિંદા જીવનની સમસ્યાઓ ઉકેલવામાં, ક્રિટિકલ થિંકિંગનો ઉપયોગ કેવી રીતે કરવો, પછી શિક્ષણમાં એને કેવી રીતે શીખવવું જોઈએ, શું અલગ વિષય તરીકે ભણાવવું કે પછી દરેક વિષયમાં એને વણી લેવું.
હેબર શું સૂચવે છે?
હેબર મિશ્ર અભિગમને સારો ગણે છે, પણ એ ભાર મૂકે છે કે આના માટે સભાન પ્રયાસ અને સાચી પદ્ધતિ બહુ જરૂરી છે, એમ જ નથી થઈ જતું.
અને પેલો રાજકારણવાળો મુદ્દો પણ હતો, ક્રિટિકલ થિંકિંગ રાજકીય રીતે વિવાદાસ્પદ કેમ બની શકે છે?
કારણ બહુ સીધું છે. ક્રિટિકલ થિંકિંગ લોકોને સવાલ પૂછતા શીખવે છે. કોના પર? સત્તા પર, સ્થાપિત માન્યતાઓ પર, પરંપરાઓ પર.
બરાબર.
તે વ્યક્તિઓને પોતાના વિચારો જાતે ઘડવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે આ વસ્તુ, મતલબ કે કેટલાક લોકોને, ખાસ કરીને જેઓ યથાસ્થિતિ જાળવી રાખવા માંગે છે, તેમને ગમતી નથી. એટલે ક્રિટિકલ થિંકિંગનો ક્યારેક વિરોધ પણ થાય છે. આ બતાવે છે કે તે ખાલી બુદ્ધિની કસરત નથી, એનું સામાજિક અને રાજકીય મહત્વ પણ છે.
આખી ચર્ચા પરથી મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશો સ્પષ્ટ થઈ રહ્યા છે. પહેલો અને સૌથી મહત્વનો, ક્રિટિકલ થિંકિંગ શીખી શકાય છે.
ચોક્કસપણે. એ કોઈ એવી જાદુઈ શક્તિ નથી જે અમુકમાં હોય અને અમુકમાં ન હોય. ના, તે જ્ઞાન, કૌશલ્યો અને સાચી વૃત્તિઓ, જેમ કે ખુલ્લું મન રાખવું, જિજ્ઞાસા રાખવી, આ બધાનું એક સંયોજન છે જેને મહેનત કરીને કેળવી શકાય છે.
બીજો મોટો સંદેશ આપણા આંતરિક પૂર્વગ્રહો વિશે છે. આપણું મન જ આપણો મિત્ર છે, ને આપણો દુશ્મન પણ.
સત્ય વચન. આપણા પેલા કોગ્નિટિવ બાયસીસ, એ બધે જ છે. એમને ઓળખવા અને એમના પ્રભાવ હેઠળ આવતા બચવું, એના માટે સતત જાગૃતિ અને સભાન પ્રયાસ, પેલી સિસ્ટમ ટુનો ઉપયોગ અનિવાર્ય છે.
અને પેલી મહાન ચર્ચા પરથી એ પણ શીખ્યા કે ખાલી સામાન્ય તર્ક આવડવું પૂરતું નથી, જે તે વિષયનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. બંને સાથે મળીને જ કામ કરે છે.
અને ચોથો મુદ્દો જે મને અંગત રીતે બહુ મહત્વનો લાગે છે તે છે બૌદ્ધિક નમ્રતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી.
એટલે
તો હોઈ શકું છું અને મારે હજુ ઘણું શીખવાનું બાકી છે. આ નમ્રતા વગર સાચું ક્રિટિકલ થિંકિંગ શક્ય જ નથી.
અને છેલ્લે આ ખાલી વ્યક્તિગત વિકાસની વાત નથી, સમાજ માટે પણ એટલું જ જરૂરી છે.
બિલકુલ. સારો સંવાદ કરવો હોય, એક જવાબદાર નાગરિક બનવું હોય અને એક સ્વસ્થ લોકશાહી સમાજ બનાવવો હોય તો ક્રિટિકલ થિંકિંગ પાયાની જરૂરિયાત છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, એકદમ સૂત્ર જેવા. થોડા એવા વિચારો શેર કરીએ.
હા, જરૂર. એક વિચાર જે મને બહુ જ ગમ્યો તે આ છે, ક્રિટિકલ થિંકિંગ એટલે બીજાઓની ટીકા કરવી નહીં, પણ વિચારો અને દલીલોનું પોતાના સહિત વિચારપૂર્વક વિશ્લેષણ કરવું. આ એની રચનાત્મક બાજુ પર ભાર મૂકે છે.
બીજો એક આપણા પૂર્વગ્રહોના મૂળ વિશેનો. આપણા જ્ઞાનાત્મક પૂર્વગ્રહો સત્ય શોધવા માટે નથી વિકસ્યા, પણ આપણા પૂર્વજોને એમના વાતાવરણમાં ટકી રહેવામાં મદદ કરવા માટે વિકસ્યા છે. આ સમજાવે છે કે ક્રિટિકલ વિચારવું શા માટે એટલું સ્વાભાવિક નથી, પ્રયાસ કરવો પડે છે. જાણે આપણા મગજના જૂના સોફ્ટવેર સામે લડવાનું છે.
હા હા. અને દલીલોનું મૂલ્યાંકન કરતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. દલીલની મજબૂતાઈ તે કેટલી લાગણીથી રજૂ કરાઈ છે તેના પર આધાર નથી રાખતી, પણ તેમાં રહેલા પુરાવા અને તર્કની ગુણવત્તા પર આધાર રાખે છે. આપણે ઘણીવાર જોરથી બોલનારની કે બહુ લાગણીશીલ દલીલની અસર હેઠળ આવી જઈએ છે, પણ ખરો કસ તો તર્ક અને પુરાવાનો છે.
બૌદ્ધિક નમ્રતા પરનો આ વિચાર પણ કેટલો સરસ છે. બૌદ્ધિક નમ્રતા નબળાઈ નથી, તે ભૂલ સ્વીકારવાની શક્તિ છે અને શીખતા રહેવાની શાણ પણ છે. ખરેખર પોતાની ભૂલ સ્વીકારવી એ બહુ મોટી હિંમતનું કામ છે.
સાર આપતું વાક્ય, સ્પષ્ટ વિચારસરણીમાં સૌથી મોટો અવરોધ બુદ્ધિનો અભાવ નથી, પણ માનવ મનનું ડિફોલ્ટ પ્રોગ્રામિંગ છે. ક્રિટિકલ થિંકિંગ એ આપણા ઝડપી પક્ષપાતી અંતસ્ફુરણાને આપણા ધીમા પ્રયાસપૂર્ણ ચેતનાથી ઓવરરાઈડ કરવાનું એક અકુદરતી કાર્ય છે. આ વાક્ય જાણે આખી વાતનો નિચોડ છે.
આ બધું જાણ્યા પછી હવે સવાલ એ થાય કે આ બધું રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવું? કોઈ નક્કર ઉદાહરણો આપી શકો?
ચોક્કસ. માનો કે કોઈ મોટો નિર્ણય લેવાનો છે, જેમ કે કારકિર્દી બદલવી છે કે પછી ઘર ખરીદવું છે, તો ખાલી લાગણીમાં તણાઈ જવાને બદલે આપણે પૂછી શકીએ, મારી ખરી જરૂરિયાત શું છે? મારી પાસે કયા વિકલ્પો છે? દરેકના ફાયદા શું, ગેરફાયદા શું? શું હું કોઈ પૂર્વગ્રહ હેઠળ તો નિર્ણય લથી લઈ રહ્યો, જેમ કે ખાલી બ્રાન્ડ નેમ પાછળ તો નથી જઈ રહ્યો? આ બધા પ્રશ્નો પૂછવા એ જ ક્રિટિકલ થિંકિંગ છે.
અને સ્વાસ્થ્યની બાબતમાં આજકાલ તો વોટ્સએપ પર એટલા બધા ઘરગથ્થુ ઉપચારો ફરતા હોય છે.
ત્યાં તો આ કૌશલ્યની સૌથી વધુ જરૂર છે. કોઈ ઉપચાર વિશે વાંચ્યું કે સાંભળ્યું અને તરત અપનાવી લીધું? ના, પહેલાં પૂછવું જોઈએ, આ માહિતી ક્યાંથી આવી, કોણે આપી, શું આનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે, શું મારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ? આ પ્રશ્નો આપણને ગેરમાર્ગે દોરાતા બચાવી શકે છે.
વ્યાવસાયિક જીવનમાં પણ આ ઉપયોગી થઈ શકે, જેમ કે ઓફિસમાં, ટીમમાં કામ કરતી વખતે.
હા ચોક્કસ. જેમ કે ટીમમાં કોઈ સમસ્યા આવી તો તરત કોઈ એક જ ઉકેલ પાછળ દોડવાને બદલે થોભીને વિચારવું, સમસ્યાનું મૂળ કારણ શું છે, બીજા કયા ઉકેલો હોઈ શકે, દરેકના સારા નરસા પરિણામો શું આવી શકે, આ બધું ક્રિટિકલ થિંકિંગનો જ ભાગ છે. અને એનાથી પેલું ગ્રુપ થિંક પણ ટળી શકાય છે, જ્યાં બધા બસ હામાં હા મિલાવતા હોય.
અને એક નાગરિક તરીકે જ્યારે આપણે સમાચાર વાંચીએ કે કોઈ રાજકીય મુદ્દા પર વિચારીએ,
ત્યાં તો આની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ સમાચાર ક્યાંથી આવ્યા છે, એ સ્ત્રોત ભરોસાપાત્ર છે, જે લખી રહ્યું છે એનો કોઈ પક્ષપાત દેખાય છે, શું મુદ્દાની બંને બાજુ રજૂ થઈ છે, આમાં તથ્ય શું છે અને અભિપ્રાય શું છે? આ સવાલો પૂછવાથી આપણે વધુ સારા, વધુ માહિતગાર અને વધુ જવાબદાર નાગરિક બની શકીએ છીએ. અને બીજા સાથે રચનાત્મક વાતચીત કરવા માટે પણ આ જરૂરી છે, બીજાના મતને સમજવો અને પછી પુરાવા સાથે પોતાની વાત મૂકવી.
આખી ચર્ચા પરથી મારા માટે જે સૌથી મોટો વિચાર ઉભરીને આવ્યો છે તે એ છે કે ક્રિટિકલ થિંકિંગ કોઈ દૂરની વસ્તુ નથી, એ આપણા રોજિંદા જીવનમાં વણી લેવાની બાબત છે. એ ખાલી બુદ્ધિની રમત નથી, પણ એક પ્રકારની માનસિક સ્વચ્છતા કેળવવાની અને એક સ્વસ્થ વલણ અપનાવવાની પ્રક્રિયા છે.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે આ આખી લડાઈ છે ને એ મોટે ભાગે આપણી અંદર જ છે, આપણા પોતાના શોર્ટકટ્સ, આપણા પોતાના પૂર્વગ્રહો સામે. એના માટે સતત જાગૃતિ જોઈએ, પ્રામાણિકતા જોઈએ, અને પેલી સિસ્ટમ ટુને કામે લગાડવાની ઈચ્છાશક્તિ જોઈએ. શરૂઆતમાં કદાચ અઘરું લાગે, પણ એના જે ફાયદા છે એ જીવનભરના છે, આપણી પોતાની શાંતિ માટે પણ અને સમાજની ઉન્નતિ માટે પણ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્ટ્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.